આ કથામાંથી એક વાત બહુ સ્પષ્ટ સમજવાની, વાતો તો આપણે બધાએ કરીએ છીએ, મર્યા પછી મહારાજના ધામમાં જવું છે, મહારાજના ધામમાં જવું છે, બીજે તે જતા હશું, પણ તપાસ કરવો આપણા ઉપર મને વિજય પ્રાપ્ત કર્યો છે યા તો મન ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી રહ્યા છીએ. મન ઉપર આપણે જો વિજય પ્રાપ્ત કરી શકતા હોય તો માનવું કે આપણો છેલ્લો જન્મ છે, અને આપણા ઉપર મન જો વિજય પ્રાપ્ત કરી જાય તો માનવું હજુ બે ચાર પાંચ જન્મ લેવા પડશે. છેલ્લો જેને જન્મ કરવો હોય એ મન ઉપર વિજય પ્રાપ્ત કરે. પરીક્ષિત, અષ્ટાંગ યોગ સિદ્ધ કરવાથી મન ઉપર વિજય પ્રાપ્ત થાય છે. પરીક્ષિત મહારાજે એક પ્રશ્ન કર્યો, ગુરુદેવ અષ્ટાંગ યોગ કેવી રીતે સિદ્ધ થઈ શકે? પરીક્ષિત, આઠ અંગને જ્યારે સિદ્ધ કરે ને ત્યારે અષ્ટાંગ યોગ સંપૂર્ણ થયો કહેવાય. સમય કેટલો લાગે? મુદ્દત શું? પરીક્ષિત, મુદ્દત તો હું કેમ કહી શકું? અષ્ટાંગ યોગ સિદ્ધ કરતા કરતા તો વર્ષ, બે વર્ષ, દસ વર્ષ, વીસ વર્ષ, આ તો જિંદગી પણ ખતમ થઈ જાય. અને અષ્ટાંગ યોગ સિદ્ધ થાય તો થાય, ને તો એમને મરી જાય. પરીક્ષિતની આંખોમાં આંસુ ભરાણા છે. ગુરુદેવ, મારી પાસે તો કેવળ સાત જ દિવસ બાકી છે. આપ એમ કહો છો અષ્ટાંગ યોગ સિદ્ધ થયા સિવાય મન સ્થિર ન થાય, મન ઉપર વિજય પ્રાપ્ત ન થાય, અને મન ઉપર વિજય જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવાત્મા જન્મ મરણથી રહિત ન થાય, તો ગુરુદેવ મારી પાસે તો અષ્ટાંગ યોગ સિદ્ધ થઈ શકે એટલો સમય નથી, હવે મારે શું કરવું? ગુરુદેવ મને કઈક ઉપાય બતાવો. સુખદેવજી મહારાજ બહુ સરસ વાત કીધી છે. પરીક્ષિત, એક બીજો ઉપાય છે, જો તને હા પડે તો. બોલો ગુરુદેવ. હું પરમાત્માની કથા કહું અને તું જો સાંભળવા બેસી જા, અને તારા મનની વૃત્તિ એ પરમાત્માના સ્વરૂપમાં એકાકાર જો થઈ જાય, તારું ચિત્ત જો એમાં ખેંચાઈ જાય, તો પરીક્ષિત વર્ષો સુધી સાધના કર્યા પછી મન જે ન જીતાય, મન જે સ્થિર ન થાય, એ ઘડીના છઠ્ઠા ભાગમાં સ્થિર થઈ જાય. અદ્ભુત વાત બતાવી, પણ એકાકાર બને તો શરત મૂકી. બોલ પરીક્ષિત, મંજૂર છે? પરીક્ષિત રાજાએ હા કીધી. ગુરુદેવ, હું કથામાં મન એકાકાર કરીશ, આપ મને કથા સંભળાવો. સત્સંગ બહુ મહાન છે, કથા બહુ મહાન છે, એનું કારણ આટલું જ છે. જે મનને અન્ય કોઈ સાધન સ્થિર ન કરી શકે એને પરમાત્માની કથા સ્થિર કરી દે. માટે ભગવાન સ્વામિનારાયણે મધ્યના 54માં વચનામૃતમાં એવું લખ્યું કે શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદની અંદર દ્વાદશમાં અધ્યાયની વાત લખી છે કે જો હું સત્સંગે કરીને વશ થાઉં છું એવા કોઈ માધ્યમથી વશ નથી થતો. ભગવાન વશ થતા એનું કારણ મન પવિત્ર બને છે. જેનું મન પવિત્ર છે એની પાસે જ પ્રભુ છે. જેનું મન મલિન બને છે એની પાસેથી ભગવાન દૂર જતા રહે. જેનું મન પવિત્ર બસ એની પાસે ભગવાનનો વાસ હોય છે. ભક્તજનો દાખલો કરવાથી મન પવિત્ર બને છે. અપવિત્ર હશે એને કારણે તો આપણે જન્મમાં નેત્ર પધરામણી શું કામ થાય? કહો, આપણી પધરામણી થઈ છે આ બ્રહ્માંડમાં પૃથ્વી પર, એનો મતલબ કંઈક આપણી ખામી હશે જેને કારણે આ લોકની અંદર આવવું પડ્યું. પણ હવે એ ખામીને ટાળવા માટે તત્પર બનો. તત્પર બનીને એ ખામીને ટાળીને મન ઉપર વિજય પ્રાપ્ત કરો. ભગવાન શ્રીહરિ કે હું સત્સંગે કરીને જેવો વશ થયો કોઈ માધ્યમથી નથી થતો. ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 25માં વચનામૃતમાં વાત બતાવી કે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે, અને પ્રાણના નિરોધ કરીને ચિત્તનો નિરોધ થાય છે. અષ્ટાંગ યોગ સિદ્ધ કરવાથી ચિત્તનો નિરોધ થઈ જાય છે. મને ચિત્ત કોઈ ચિંતવન નથી કરતું, અને ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. ચિત્તમાં સતત પરમાત્માનું રટન કરવાથી ચિત્ત પછી બીજું ચિંતવન કરવા માટે શક્તિમાન નથી રહેતું. અદભુત વાત બતાવી, કાં તો પ્રાણનો નિરોધ ને કાં તો ચિત્તનો નિરોધ, એકના નિરોધથી બીજાનો નિરોધ થાય છે. પણ ભગવાન સ્વામિનારાયણ કે અમને તો ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ કરવો શ્રેષ્ઠ લાગે છે. શું કામ? કે અષ્ટાંગ યોગ સિદ્ધ કરતા કરતા એકાદ સાધન બાકી રહી ગયું, એકાદ યોગ બાકી રહી ગયો, એકાદ અંગ બાકી રહી ગયું, અને દેહ જો પડી જાય તો વર્ષો સુધી સાધના કર્યા પછી પણ જીવાત્માને અધોગતિ થાય છે. કારણ કે આઠે આઠ અંગને સિદ્ધ કર્યા વિના એ પરમાત્માની સાથે મુલાકાત નથી. જ્યારે ચિત્તના નિરોધને કરતા કરતા પ્રાણનો નિરોધ કરે, માને ચિત્તને પરમાત્માના સ્વરૂપમાં પરોવતા 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 અષ્ટાંગ યોગ સિદ્ધ થાય એવી સ્થિતિએ પહોંચે, પણ માનો ત્યાં ન પહોંચવાનું, વચ્ચે દેહ પડી ગયો, પણ એનું ચિત્ત પરમાત્માના સ્વરૂપમાં રહેતું, વળીતાથી ઉથડકીને માયામાં જતું હતું, વળી ભગવાનના સ્વરૂપમાં રહેતું હતું, મતલબે કદાચ એની મુક્તિ નહીં થાય, પણ યોગ ભ્રષ્ટ આત્મા બનશે, ની અધોગતિ નહીં થાય. માટે ભગવાન સ્વામિનારાયણ કે ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ કરવો એ અમને શ્રેષ્ઠ મત લાગે છે. પરીક્ષિત, મન જીતવું તો ઘણું કઠણ કામ છે. જરૂર જાણો મન સિંહ જેવું, આત્મા તણી ઘાત કરે જે એવું, તેને જીતે તે નહી વાત નાની, હારી રહે જ્યાં મુનિ જોગી જ્ઞાની. સિંહ જેવું આ મન છે, જ્યાં મુનિઓ હાર્યા, જોગીઓ હાર્યા, જ્ઞાનીઓ હાર્યા, મોટા મોટા તપસ્વીઓ હાર્યા, એવા મનને જીતવા માટે ઉપાય પરીક્ષિત પરમાત્માની કથા છે. સાવધાન બન પરીક્ષિત, જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિયઃ સ્થૂલે ભગવતો રૂપે મનઃ સંધાર્યતે દ્વિધા. હું તને મન સ્થિર કરવા માટે પરમાત્માની કથા સંભળાવું છું, તું સાવધાન બન. જીતાસનો, આસન જીતી ગયા. ભક્તજનો, યોગ સાધનામાં આસન બહુ મહત્વનું અંગ રહ્યું છે. પરમાત્માની ભક્તિમાં આસન અતિ મહત્વનું અંગ છે. આસન જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી મન સ્થિર ન થાય. આસન સ્થિર થાય પછી મન સ્થિર થાય. તમને તો અનુભવ હોય, કટોરામાં હીરો બરાબર જ્યાં સુધી આમ બેહે નહીં ને ત્યાં સુધી એને ઘસાય નહીં. ઘસાય ભલે ફારસી હોય, કિસ્ટન નો હોય, પણ બરાબર કટોરામાં જ્યાં સુધી ફિટ ન થાય ત્યાં સુધી એને શરણ ઉપર મૂકો, તેમ છતાં છપકો નો પણ ઉડી જાય તો ત્રણ કલાક બરાસ મરાવા કહો. એને ઘસવો હોય, એની અંદર પેલ પાડવા હોય, એની લાઇટ બહાર જો લાવી હોય, ચમક જો દુનિયાને દેખાડી હોય, તેને કટોરાની અંદર બરાબર ફિટ કરવો પડે. એ મનને જેને સ્થિર કરવું હોય તેને પ્રથમ આસન સ્થિર કરવું પડે. આસન જે જીતે એ મનને જીતે. અનેકવિધ આસનોમાં પદ્માસન સર્વ કરતા શ્રેષ્ઠ બતાવ્યું છે. પલાઠી વાળી અને બેસવું એ પદ્માસન છે. બધાની વાત નહીં થયો, મન જીતવું હોય એની જ વાત છે. જીતાસનો જીત શ્વાસો, આસન જીતી જા, શ્વાસને જીતી જા. શ્વાસ કેમ જીતાય? તો યુક્ત આહાર કરવાથી શ્વાસ જીતાય છે. પેટમાં ખૂબ આમ ઠસી ઠસીને ભર્યું હોય ને તો પૂરા શ્વાસ ન લેવાય, અર્ધેથી શ્વાસ પાછો વળી જાય. અને જેના જીવનમાં પૂર્ણ શ્વાસ ન લેવાય એનું સ્વાસ્થ્ય કદી બરાબર ન રહે, અને જેનું સ્વાસ્થ્ય બગડે એનું ભજન બગડે, અને જેનું ભજન બગડે એનું મન બગડે. જીત શ્વાસો જીત સંગો, ઇન્દ્રિયના સંગને તું જીતી જા. ઇન્દ્રિયો થકી તું વિરક્ત બની જા. આંખને જે જોવું છે એ ન દેખાડ, તારી ઈચ્છા થાય એ આંખને દેખાડ. અદ્ભુત વાત બતાવી, આંખ ઈચ્છે એ ન દેખાડ, તારી ઈચ્છા થાય એ આંખને દેખાડ. આંખને તો જોવું છે, માયાની પેદાશ છે. ઇન્દ્રિયો તમામ માયાની પેદાશ, એમાં રજોગુણની પેદાશ છે. આંખને તો જગતનું રૂપ જોવું છે, આંખને જોવું એ ન દેખાડ, તને ઈચ્છા થાય તે દેખાડ. આંખની પાસે ભગવાનના તો દર્શન કરાય, ભગવાનના સંતો ભક્તો આચાર્ય મહારાજને દર્શન કરાય. ભગવાન જે સ્થાનની અંદર ફર્યા હોય, વિચરણ કર્યું હોય, એવા પ્રસાદીના સ્થાનના દર્શન તું કરા. કાનને જે સાંભળવું છે એ ન સંભળાય, તું ઈચ્છે એ કાનની પાસે સંભળાય. કાનને તો જગતના ગીતો સાંભળવા છે, જગતની ગ્રામ્ય વાર્તાઓ ગંદી ગંદી સાંભળવી છે, એની પાસે એ ન સંભળાય. કાનની પાસે પરમાત્માની કથા સંભળાય. જીત સંગો જીતેન્દ્રિય, તમામ ઇન્દ્રિયોને જીતી જા. આમ કરવાથી તારું મન જીતાશે, મન ઉપર વિજય પ્રાપ્ત થશે, મન ભગવાનમાં લાગશે, અને પરીક્ષિત મન ભગવાનમાં લાગવાની સાથે તારું નિશ્ચય શ્રેય થશે. તારી ઇન્દ્રિયોને, તારા અંતસ્કરણને પરમાત્માના સ્વરૂપની અંદર લેલીન કરી દે. ભક્તજન, ઇન્દ્રિયો અંતઃકરણ પર વિજય મેળવવા માટે અનેક વિધ માધ્યમોમાં પરમાત્માની કથા અને ભજન આ બે શ્રેષ્ઠ માધ્યમ છે. દુનિયાનો એવો કોઈ આંતરિક રોગ નથી પરમાત્માના ભજનથી ન ટળે. દુનિયા માત્રના રોગનું કોઈ જ ઔષધ હોય તો છે ભગવાનની ભક્તિ, ભગવાનનું ભજન. પરમાત્માના સ્વરૂપમાં તારી વૃત્તિને તું લેલેન કરી દે. વારંવાર તું ભગવાનને સંભાળતો રહે, વારંવાર તું ભગવાનને જ્યારે સંભાળીશ, તારી ઇન્દ્રિયોને એવી ટેવો પડી જશે, પછી રખે ને વળી વળીને પાછી પરમાત્માના સ્વરૂપમાં હોવામાં આવશે. જે ઇન્દ્રિયોની વૃત્તિ માયાની અંદર હળી ગયેલી છે, ત્યાંથી પાછી વળશે અને પરમાત્માના સ્વરૂપની અંદર હળી જશે. અને જેની વૃત્તિ પરમાત્માના સ્વરૂપની અંદર હળે, બસ એનું જીવન ધન્ય બને છે. એક કવિ અદ્ભુત વાત લખી છે, કરોડો દાન દેતા આ મોંઘો મનુષ્ય દેહ મળતો નથી. કરોડો દાન દેતા મોંઘો મનુષ્ય દેહ મળતો નથી, તે પણ વૃથા કહેવાય જો હરિચરણમાં હળતો નથી. કરોડો રૂપિયાનું દાન દઈએ ને તો એ મનુષ્ય દેહ ન મળે. પરંતુ એ મનુષ્ય દેહની કિંમત આપણને સમજાતી નથી, અને ભગવાનને મોટે પણ આપણને માનવામાં આવતી નથી. ભગવાનને મોટે જ્યારે પ્રસંગ પડે ને ત્યારે આપણને સમજાય. થોડા મહિના પહેલા અમે અમરેલી ગયેલા, અમરેલી પીઠડિયા સાહેબ ડોક્ટર છે, એમને ખબર પડી સ્વામી આવ્યા છે, એટલે ફોન કર્યો, સ્વામી પધરામણીમાં આવો ને, એટલે પધરામણી કરવા ગયા. પીઠડિયા સાહેબ બહુ સારા ડોક્ટર છે, પણ એકાએક એની બંને આંખો જતી રહી. ઇન્ડિયામાં બે ચાર પાંચ ઓપરેશન કરાવ્યા પણ સફળતા ન મળી. પછી અમેરિકા ગયા, ત્યાં પણ એક ઓપરેશન નિષ્ફળ ગયું, બીજું ઓપરેશન સફળ ગયું, અને એક આંખ સાજી થઈ. એક આંખનું ઓપરેશન કરાવ્યું અને બીજી આંખનું ઓપરેશન કરાવવા માટે જવાના હતા. અમે પધરામણીમાં ગયા, મેં કીધું સાહેબ બરાબર દેખાય? મને કે સાહેબ બિલકુલ ક્લિયર દેખાય છે. મેં કીધું આંખ માં ખર્ચો ઘણો થયો હશે, એટલે જરાક હસવા માંડ્યા. મેં કેમ સાહેબ હસ્યા? મને કે સ્વામી જલ્દી આ નહીં પડે. મેં કીધું ના કહો તો ખરા. મને કે સ્વામી એક આંખના ઓપરેશનમાં 60 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો. 60 લાખ રૂપિયાનો ખર્ચ, અને તોય પરમાત્માએ જે આંખ આપી એવી ઓરિજિનલ આંખ નહીં, એને પાપણ્યો જ નહીં. એમને સીધી તક્ત ગેરા, આટલી નાની ઝીણી એકદમ આંખ, પ્રકાશ આવે. બાકી ફોટો પડાવે એ ન મળે. હવે ફોટો ન પડાવે કોઈ દાડો. ત્યારે અમારા મનમાં એમ થયું, આ હા હા, શું ભગવાનની મોટા. માણસ ફોટો પડાવી અને ફૂલ સાઈઝનો બનાવીને ઘર ઉપર લગાવે અને પોતે જોવે ને રાજી થાય એવો સુંદર ચહેરો ભગવાનને આપ્યો, સુંદર આંખ હતી, કાન હતા, બધા અંગો પરમાત્માએ દયા કરીને આપ્યા ને એક પાય ન લીધી. અને આ લોકો 60 લાખ રૂપિયા લઈ લે ને પછી ફોટો પડાવે જેવું ન રહેવા દે. અને તો આપણે ભગવાનનો મહિમા ન સમજાય, ધિકાર છે આપણને. શું ભગવાનની મોટક છે. ભગવાનની મોટપ જ્યારે વિચારીએ ને ત્યારે મનમાં એમ થાય, જીવાત્મા ખરેખર કૃતજ્ઞ છે, ભગવાનને સમજી નથી શકતો. કરોડો દાન દેતા મોંઘો મનુષ્ય દેહ મળતો નથી તે પણ વૃથા કહેવાય જો હરિચરણમાં હળતો નથી. ભગવાનના ચરણારવિંદમાં હળી જાય બસ, તેથી પાછો ન વળી શકે. પરીક્ષિત, તારી વૃત્તિઓને હવે તું આ કથાની અંદર એકાકાર કરી દે. પરીક્ષિતની વૃત્તિ કથા આકારે બની છે. પરીક્ષિત મહારાજાએ સૃષ્ટિની ઉત્પત્તિની કથા પૂછી છે. પ્રથમ સુખદેવજી મહારાજે સૃષ્ટિની ઉત્પત્તિની કથા સંભળાવી છે, પણ આપણે અહીંયા વિસ્તાર નથી કરતા. આગળ આના 2 વાર પ્રશ્ન આવશે, 1 વાર આગળ વિસ્તાર કરશું. સુખદેવજી મહારાજ કથાને આગળ વધારી છે. એ પરીક્ષિત, પૂર્વે ભગવાનના કહેવાથી બ્રહ્માએ ખૂબ જ્યારે તપ કર્યું, તપથી પ્રસન્ન થયેલા ભગવાને બ્રહ્માને સૃષ્ટિ રચવાનું જ્ઞાન આપ્યું છે, જેને ચતુર્શ્લોકી ભાગવત કહેવામાં આવે છે. બ્રહ્માએ જ્ઞાન પોતાના પુત્ર નારદજીને આપ્યું છે. નારદજી એ જ્ઞાન સરસ્વતીને કિનારે ઉદાસ બેઠેલા વેદવ્યાસને આપ્યું છે. વેદવ્યાસ એ જ્ઞાન મને આપ્યું છે. પરીક્ષિત, એ જ જ્ઞાન, એ જ કથા આજે તને સંભળાવું. તું સાંભળવા માટે સાવધાન બની જા. પરીક્ષિત મહારાજા સાવધાન બન્યા છે. સુખદેવજી મહારાજ કથાને આગળ વધારી છે, પણ અહીંયા 2 સ્કંદની કથા પૂર્ણ કરી 3ય સ્કંદની અંદર સુખદેવજી મહારાજ પ્રવેશ કર્યો છે. પ્રથમ કહ્યું છે પરીક્ષિત, હું તને ભગવાનના અનન્ય ભક્તરાજ વિદુરની કથા સંભળાવું, તું પ્રેમથી શ્રવણ કર. પરીક્ષિતે સામે કહ્યું, ગુરુદેવ પેલા આપ મને એ કહો, કુત્ર ક્ષત્રુ ભગવતા મૈત્રીયણાચ સંગમા. ભગવાનના મહાન ભક્ત વિદુર અને મૈત્રી મહર્ષિ એ બંનેનું મિલન કઈ જગ્યાએ થયું હતું, પેલા આપ મને એ કથા સંભળાવો. અને ભેળા થયા પછી કદાવાસ સંવાદ, બંનેની વચ્ચે પરસ્પર શું સંવાદ થયો હતો એ સાંભળવાની મને બહુ ઈચ્છા છે, માટે કૃપા દ્રષ્ટિ કરો, મને એ કથા સંભળાવો. સુખદેવજી મહારાજ બોલ્યા, પરીક્ષિત સાંભળ, એક વાર ધૃતરાષ્ટ્ર એણે પાંડવોને લાક્ષાગૃહની અંદર બાળવાનો પ્રયાસ કર્યો છે, પ્રયત્ન કર્યો છે, અને દુર્યોધને ખોટી રીતે પાંડવોને જુગારની બાજીમાં હરાવ્યા છે, પરાજિત કર્યા છે, જેને કારણે 13 વર્ષ સુધી વનવાસ ભોગવીને પાંડવો પાછા આવ્યા છે, પોતાનો અધિકાર માગ્યો છે દુર્યોધનની પાસે, ધૃતરાષ્ટ્રની પાસે. પરંતુ દુર્યોધને ના કહી દીધી છે, ધૃતરાષ્ટ્રે પણ ના કહી દીધી છે. દ્વારકાધીશ સમજાવા આવ્યા છે, ધૃતરાષ્ટ્રને મનાવ્યા છે, ધૃતરાષ્ટ્ર તેમ માનો, દુર્યોધન તેમ માનો. આ રાજની અંદર હસ્તિનાપુરના સામ્રાજ્યની અંદર પાંડવોનો અધિકાર છે, માટે અડધું રાજ્યને અર્પણ કરો. પણ કોઈ સંજોગે દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર એ રાજ આપવા માટે તૈયાર થયા નથી. પરમાત્માએ મનાવતા ત્યાં સુધી વાત બતાવી, દુર્યોધન હે ધૃતરાષ્ટ્ર, પાંડવ બહુ સંતોષી છે, તમે 5 જ ગામ અર્પણ કરશો ને તો એ રાજી થશે, તમે 5 ગામ અર્પણ કરો. અને એ વખતે દુર્યોધન ઉદ્ધત બની દ્વારકાધીશને કીધું છે, દ્વારકેશ 5 ગામ તો શું, પરંતુ યુદ્ધ કર્યા સિવાય સોયના નાકા જેટલી ધરતી મેં આપવા માટે તૈયાર નથી. દ્વારકાધીશે તેમ છતાંય સમજાવ્યા, નહીં નહીં દુર્યોધન, એવું ન બોલો, અઘટિત બોલી રહ્યા છો, એનો અધિકાર છે ને હું માગું છું, અને સંપૂર્ણ અધિકાર માગતો પણ નથી, કેવળ 5 ગામ જ માગું છું, માટે તમે આપો. અને જે જવાબ દુર્યોધને આપ્યો એવો જવાબ ધૃતરાષ્ટ્રે જયારે આપ્યો કે દ્વારકેશ, મારો પણ એવો ઠેરાવ છે, યુદ્ધ કર્યા સિવાય રાયના દાણા જેટલી ધરતી પણ અમે પાંડવોને આપવા તૈયાર નથી. આટલા શબ્દ સાંભળતો દ્વારકેશની આંખ લાલ થઈ. દ્વારકાધીશે કહ્યું છે, દુર્યોધન ધૃતરાષ્ટ્ર સાફ સાફ સાંભળી લેજો, આજ તમે મદથી મદોન્મત બન્યા છો, અને પાંડવોના અધિકારની ધરતી અને રાજ્ય પાછું આપવા માટે તૈયાર નથી. હું શેખ દ્વારકા થઈ અહીંયા સુધી તમને સમજાવવા માટે આવ્યો, પરંતુ આજ તમે માનવા તૈયાર નથી, તો જાઓ હું તમને એલાન આપું છું, યુદ્ધની તૈયારી કરજો. દુર્યોધન એટલું યાદ રાખજે, ગાંડીધારી અર્જુન જયારે ગાંડો ભરીને યુદ્ધના મેદાનમાં આવશે, ગાંધારીના 100 માથેકીની તાકાત નથી અર્જુનની સામે ટક્કર ઝીલી શકે. ધૃતરાષ્ટ્ર સાફ સાફ સાંભળી લો, પાગલ બનીને જયારે ભીમસેન યુદ્ધના મેદાનમાં ગદા લઈને આવશે, તમારા 100 પુત્રમાંથી એકની તાકાત નથી કે પાંડવોની સામે ને ભીમની સામે ટક્કર ઝીલી શકે. દુર્યોધન તારો પરાજય નિશ્ચિત છે, તારે જેને તારા પક્ષમાં લેવા હોય એને લઈ લેજે, અત્યારથી જાહેર કરીને જાઉં છું, વિજય પાંડવોનો થશે, એ કુંતેજને હરાવે એવા પૃથ્વી પર કોઈ પેદા નથી થયો. હું તમને જાહેર એલાન આપીને જાઉં છું, યુદ્ધની હવે તૈયારી કરજો. આમ બોલી સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, ભગવાન દ્વારકેશ દ્વારકા જવા માટે ઉપડી ગયા છે. વિદુરની ઘેરે વિદુરની પત્નીનો ભાવ પૂર્ણ કરી જમીન ભગવાન ગયા છે. અને વિદુરજીને જ્યારે સમાચાર મળ્યા કે દુર્યોધને ભગવાન દ્વારકેશનું જબરજસ્ત અપમાન કર્યું છે, વિદુરજીને દયા આવી છે, મનમાં એમ થયું છેલ્લી વાર મોટા ભાઈને સમજાવું. વિદુરજી ધૃતરાષ્ટ્રની પાસે આવ્યા છે, બે હાથ જોડીને વિદુર આંખોમાં આંસુ લાવીને બોલ્યા છે, મોટા ભાઈ મારી વાત તમે માનો, પાંડવોના હકનું જે રાજ્ય છે પાંડવોને અર્પણ કરો. આ બધું રાજ્ય તો પાંડવ મહારાજાએ હસ્ત કર્યું હતું, એનો આના ઉપર અધિકાર છે, માટે એને અર્પણ કરો. ધૃતરાષ્ટ્ર બોલ્યા છે, વિદુર તમે જ્યારે મારી પાસે આવો છો ને વાત કરો છો, એ વખતે મારા મનમાં એમ થાય છે મારા રાજનો અર્ધો ભાગ પાંડવોને આપી દેવો જોઈએ, પરંતુ દુર્યોધન મારી પાસે આવે છે, દુર્યોધનના જ્યારે શબ્દ સાંભળો છો ત્યારે મનમાં એમ થાય છે કે રાયના દાણા જેટલી ધરતી પાંડવોને ન આપો. વ્યક્તિના જીવન ઉપર કેટલી અસર પડે તમે કલ્પના તો કરો, એની એ જ વ્યક્તિ વિદુર પાસે આવે તો મનમાં એમ થાય મારી ન્યાયથી જીવવું જોઈએ, અડધું રાજ્ય પાંડવોને આપવું જોઈએ, અને દુર્યોધન પાસે આવીને આખા વિચારો બદલાય છે. આખા વિચારો દુર્યોધન આવે છે ને મનમાં એમ થાય છે કે રાયના દાણા જેટલી ધરતી અર્પણ ન કરું. આટલા શબ્દ સાંભળતા વિદુરજી બોલ્યા છે, મોટા ભાઈ મારે એક વાત સાફ સાફ સાંભળી લેજો, દુર્યોધન તમારો દીકરો નથી, દુર્યોધન તમારો દુશ્મન છે, દુશ્મન એની વાતમાં તમે ન લેવાઓ, અને જો દુર્યોધનની વાતમાં લેવાશો અને દુર્યોધન કહેશે એમ જો કરશો તો મારા શબ્દને યાદ રાખજો, તમારે ત્યાં 100 પુત્ર હોવા છતાંય, 100 પુત્રના પિતા હોવા છતાંય જ્યારે તમારો અંત સમો આવશે ત્યારે તમને અગ્નિ મૂકનાર કોઈ નહીં મળે. માટે મારી વાતને જો તમારે સ્વીકાર્ય થતી હોય તો એટલી વાત સ્વીકારી લો, દુર્યોધનના શબ્દને ન માનો, દુર્યોધનના રાજમાંથી કાઢી મૂકો અને અડધું રાજ્ય પાંડવોને અર્પણ કરો. આમ જ્યાં સંવાદ થઈ રહ્યો છે આ સમાચાર દુર્યોધનને મળી ગયા કે કાકા વિદુરજી પિતાજીની પાસે જઈને મારા વિરોધમાં કઈ વાત કરે. સિપાયોને મોકલ્યા, સિપાયો જાઓ. તમે જલ્દી જાઓ અને વિદુરજીને પકડીને મારી પાસે હાજર કરો. સિપાહી વિદુરજીની પાસે ગયા છે, વિદુરજીને પકડી દુર્યોધનની પાસે હાજર કર્યા છે. દુર્યોધન આજ ક્રોધને આવેશમાં આવી અને મન ભાવે તેમ બોલવા લાગ્યો છે. વિદુરજીને કહે છે કે વિદુર કાકા, શું પિતાજીની પાસે મારા વિરોધમાં વાત કરતા? અત્યાર સુધી મારા અન્નના ટુકડા ઉપર તમે પોષાઈ રહ્યા હતા, મારા અન્નના ટુકડા ઉપર પોષાઈ રહ્યા હતા અને આજ મારા વિરુદ્ધમાં વાત કરો છો, મારું જ અન્ન ખાઈને મારી જ ખોદણી કરો છો. તમારા જેવો દુષ્ટ પુરુષ મારા રાજ્યમાં ન જોઈએ. કલ્પના કરો, દુર્યોધન આજ વિદુરજીને એમ કહે, તમારા જેવો દુષ્ટ પુરુષ મારા રાજ્યમાં ન જોઈએ. દુષ્ટ કોણ હશે તો ભગવાન જાણે, તમારા એવો પુરુષ મારા રાજ્યમાં ન જોઈએ. રાજ છોડીને અત્યારે ત્યારે જતા રહો અને જો નહીં જાઓ તો ધક્કા મારીને કાઢી મૂકવા પડશે. વિદુરજીએ કહ્યું છે, ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, તમારે મને ધક્કા નહીં મારવા પડે, હું જાતે આ રાજનો ત્યાગ કરી જતો રહીશ. પાપી રાજમાં હું ખુદ રહેવા નથી માંગતો. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, જોરદાર અપમાન કરી વિદુરજીને રાજમાંથી જાકારો આપ્યો છે. માણસનો જ્યારે વિનાશકાળ નિકટમાં આવે, વિનાશકાળ, ત્યારે વ્યક્તિ એવી જગ્યાએ હાથ નાખતી હોય છે જ્યાં કેવળ વિનાશ છે, બીજું કશું જ હોતું નથી.